તારીખ 18/8/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 39 અને 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 40.
તો એટલો મોટો મોટા પ્રમાણમાં ફેરફાર થયો છે, એટલે કારણ કે એક યુગ પુરુષ જેવા પુરુષ હતા.
યુગ પુરુષ
ઇન્ડિયાને યુગ કરતો માર્યો, અને હજારો વર્ષ સુધી આ વાત ટકવાની છે. બીજું શું છે કે પ્રત્યક્ષ હોય તો અનેક જાતના ખુલાસા થાય, જેમ કે ગુરુદેવ શ્રી રોજ 1:45 સુધી રાત્રે ચર્ચા આપતા હતા. એ સિવાય પણ કોઈ વિશેષ જિજ્ઞાસુ હોય તો ચાલુ વ્યાખ્યાનમાં જવાબ મળે, અને ચાલુ વ્યાખ્યાન સિવાય ગમે ત્યારે પૂછે તો પણ એનો જવાબ મળે. શ્રીમદજી તો શું છે કે એક તો એમનો 10 વર્ષનો ગાળો રહ્યો, સાધક દશા જ 10 વર્ષની ગઈ. બરાબર, ગુરુદેવને એમનો કે ક્યારે સમ્યક દર્શન સુધી કોઈને ટાઈમની ખબર નથી, પણ આપણે 76 સાલ લઈ લઈએ, સમયસર 78 સાલમાં આવ્યું, અને આ બાજુ 37માં દેહાંત છે. 22 અને 36 ઓછામાં ઓછા બરાબર 37નો કારક છે, એટલે 58 વર્ષની સાધક દશા છે. હવે ક્યાં 10 વર્ષની, ક્યાં 58 વર્ષ. પાંચ ગણો સમય તો સાધક દશાનો ગુરુદેવમાં વધારે છે. આ પર્યાય છે. પણ આપણે સાધક દશા લઈએ તો અહીંયા ખુલાસા કરવા માટે તો સમય જોઈએ ને. જે વાત પોતે નિરૂપણ કરી, પ્રતિપાદન કરી, પણ એ વાત કઈ બધાને સામાન્ય જીવનને જલ્દી સમજાતી નથી, તો એના ઉપર સ્પષ્ટીકરણ આપવા માટે તો સમય લાગે. એ સમય ગુરુદેવને કુદરતી આયુષ્યના પ્રમાણમાં મળ્યો છે 5 ગણો, જેટલો શ્રીમદજીને મળ્યો, પછી તો 5 ગણા કરતાં વધારે મળ્યો ગણાય. ગુરુદેવ પ્રવૃત્તિ નિવૃત્ત રહ્યા, આ પ્રવૃત્તિમાં રહ્યા, એટલે આ તો 12 મહિનામાં 1 મહિનો 1.5 મહિનો કાઢી આવતા હતા. એ દર વર્ષે નહીં, કોઈ વર્ષ તો એમાંય ખાલી જાય પ્રવૃત્તિ. તો એમણે એટલી બધી વાતો લખાઈ ગઈ છે એમના, તો કે હું તો આવડું મૂકી પુસ્તક છું, પણ એનું સ્પષ્ટીકરણ કોણ આપે? ગૂઢ વાતો હોય, ગૂઢ શબ્દો હોય, એનું સ્પષ્ટીકરણ કોણ આપે? કોઈ ઉપસ્થિત રહ્યા નહીં. એટલે એમના વચનોથી હજારો માણસોને આકર્ષણ થયું, પણ સ્પષ્ટીકરણ ત્યાં આવ્યા નથી. લોકોને જે તાત્વિક દ્રષ્ટિએ સમજાવવું જોઈએ એ નથી સમજાતું. કેમ કે શાસ્ત્રમાં કે સત્પુરુષમાં બે વાત આવવાની, કે અશુભ છોડાવીને ક્યાંક શુભની વાત પણ આવવાની. કેમ કે ગુરુદેવ એમ પણ કહેશે, પૂજા ભક્ત કે વ્રતનું નહીં કહેતો એમ કે ભાઈ તું સ્વાધ્યાય તો પણ રોજ 2-4 કલાક તારે સ્વાધ્યાય કરવો જોઈએ. શુભ થયું કે શુભ નથી, શુભાવત થયો ને, પ્રવૃત્તિ શુભ નથી. વ્યવહાર થયો ને, વ્યવહારનો ઉદ્દેશ આવ્યો કે ન આવ્યો, પછી એનો નિષેધ પણ આવવાનો. હવે જયારે બે વિરુદ્ધ વાત આવે છે તો એનો અવરોધ પણ કેવી રીતે છે? એમ શ્રીમદજીમાં પણ ક્યાંક વાત એવી આવવાની કે ભાઈ તમારે આમ ન કરવું જોઈએ, અને તમે નિવૃત્તિ લો, તમે આમ કરો, તમે આમ. પછી એમ આવવાનું કે તે શુભાશુભ છે, શુભ કરવામાં તો જીવની ઝડપ છે, એટલે ફટને લાગુ થઈ જાય છે, કારણ કે એ તો એનું ઝડપ ને વલણ છે. પણ એનો છેદ કેવી રીતે ઉડાડવો એ વાત એક અલૌકિક વાત છે. એટલે ત્યાં એ વાત નથી કરી શકે, ભગીના એ વાત પકડી દીધી છે કે એ શુભનું છેદવું એ મુખ્ય વાત છે, કરવું એ મુખ્ય વાત નથી, છેદવું એ મુખ્ય વાત છે. ત્યારે આપણે ત્યાં એ વાત ઉપર ગુરુઓનો બહુ ભાર આવ્યો, શુભનો નિષેધ કરવો કર્યો છે. એટલે એ વાત ઉપર ખૂબ પ્રકાશ પાડ્યો છે ગુરુદેવ ગુરુદેવે, અને એ વાત લોકોને ખ્યાલમાં પણ આવી છે. પણ જો અયથાર્થપણે ખ્યાલમાં આવે તો સ્વચ્છંદે ચડી જાય, અશુભમાં બી જાય, અને યથાર્થપણે ખ્યાલમાં આવે તો શુદ્ધતામાં આવે. એ મુદ્દા ઉપર ગુરુદેવે જેનો પ્રકાશ પાડ્યો એટલી વિશેષતા છે ગુરુદેવના ઉદ્દેશ. બે પ્રકારે વિશેષતા છે, એક તો એમને સમય વધારે મળ્યો અને બીજો એમને આ મુદ્દા ઉપર વધારે પ્રકાશ પડ્યો. બે વાતે ઘણી વિશેષ ગડબડ તો આયા છે એના પર વજન આપ્યું. આખો સંપ્રદાય અહીંયા ભૂલો છે અને આખા સમાજને ઉપદેશમાં ઉદય હતો યોગ હતો. હિંમતજીને યોગે નહોતો કે આખા સમાજને ઉપદેશ, કેમ કે પોતે ગ્રસ્ત દશામાં રહી ગયા. એમને કહ્યું કે આ દશામાં ઉપદેશકપણે વાતો કરવી એ તો માર્ગનો અવનવાદ થઈ જશે. કેમ લોકો એમ કહે છે તમે તો વેપાર ધંધો કરો છો, તમારે તો ઘરે બેડા છોકરા છે અને તમે અહીંયા એમ કહો છો કામ કરો ને તેમ કરો, ચિંતા નહીં કરે. પોતે સમાજના ઉપદેશક તરીકે જાહેર પ્રવૃત્તિ પણ નથી. ગુરુદેવ ભલે સંસ્થાનું સતુ સાથનું નથી એમ સ્વીકારી દીધું, એમની દિશા નથી, પણ છતાં પણ પોતે પહેલેથી જ દીક્ષા લીધેલી એટલે ત્યાગી દશામાં રહ્યા, ગ્રસ્ત દશામાં પ્રવેશ ન કર્યો. મુનિપણામાં પ્રવેશ નહોતો થયો પણ ગ્રસ્ત દશામાં પ્રવેશ ન કર્યો બહારની દ્રષ્ટિએ કે ચાલો ભાઈ લગ્ન કરી નાખો, એ તો ઉંમર નાની હતી. લગ્ન કરી નાખો, વેપાર કરી નાખો, આપણે આ કરી નાખો, આમાં કયા ભૂમિકામાં એ પોતે એક ઉપદેશકનો ઉદય હતો એટલે બારમાં ત્યાગી પણ રહી ગયા. જો ઉપદેશક તરીકે વાત કરવું હોય તો બારની અંદર તો ત્યાગી જ રહેવું જોઈએ, તો જ ઉપદેશ બીજાને કાંઈ પણ શંકા ન થવાનું કારણ બને, નહીં તો ઉપદેશ શંકાનું કારણ બની જાય. કાં તો વિતરાકતાનો ઉપદેશ આપે છે ને એને તો ધંધો વેપારને બીજા છોકરા થઈ જાય. આ કઈ રીતે આ બધી વાત માનવી, આપણે આમને વાત માનવી કેવી રીતે, આપણે સમાજની અંદર એ વાત ચાલે ને. આમ જનતામાં તો જેને ઉપદેશક થવું હોય એને બહાર ત્યાગ હોવો જ જોઈએ, નહીતર સીધો ઉપદેશ ગ્રહણ થવાનો એક બાજુ રહ્યો, શંકાનું જોર પકડવા માંડે. બીજું શું છે કે અજ્ઞાની ત્યાગીઓ ઘણા છે સંપ્રદાયની અંદર, અજ્ઞાની ત્યાગીઓ ઘણા છે. એટલે એને 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 તો ખબર પડી ગઈ કે આપણા કરતા કોઈ વિશિષ્ટ પુરુષ છે વાત કરે છે, એટલે આપણી ગ્રાહકી છૂટી જવાની છે, આપણી દુકાન પડી ભાંગ છે. હવે આને ત્યાગ નથી ને એટલે છો પકડે એ ઉબાળો કરે એને ના તો આખો ખોટો ઉપદેશ આપે છે એને એને એના તો ઠેકાણા નથી કોઈ વાત. હા, ત્યાગીઓ ચડી જશે એ હાલવા જ ન દે ઉપદેશક, ઉપદેશક પણ હાલવા જ ન દે, કોઈનો ઉપદેશ હોય ને તો હાલવા જ ન દે. બીજો ત્યાગી થઈને બેઠા છે, જો ઉગાડા પગે બેઠા ચાલીએ છીએ, ઊંડા પાણી પીએ છીએ, બેરા છોકરા કોઈ દુકાન મૂકીને બેઠા છીએ, તમે એનું સાંભળશો કે અમારું સાંભળશો? ત્યારે એ તો નક્કી કરો કે એનું ઠેકાણું નથી. એ તો ઉપદેશક થઈ શકે જ ને, બીજા ત્યાગીઓની સામે ટકી જ ન શકે, ટકી જ ન શકે ને, ટકવા દે જ નહીં. તો સીધી વાત છે, તો સીધો છ પકડે છે એ તો રાજનીતિનું શું. ગુરુદેવ તો આટલા ત્યાગી હતા ને, તો તે જેવો વિહારની અંદર મોટર શરૂ કરીને એટલે સંપ્રદાયની અંદર ચાલુ થઈ ગયું. ગુરુ અમે નહોતા કહેતા કે આ બધું ગાંધી સ્વામીનું બધો સ્વસંગ છે, જુઓ મોટરમાં બે છે કે નહીં, કેવી કેવી ભયભર સારી મોટર છે, કુદરતી મોટર નીકળી ન હતી, કેવી લાંબી મોટર છે કે ભાઈ એ તો હમણાં ની થાળીમાં થાય છે. અને બદામ નો શેરા રોજ ખાય છે. પછી તો બધું એક વાત દેખાડે ને ભાઈ ત્રણ વાત બીજી ઘૂસાડી દે. સામાન્ય સમાજ ની બુદ્ધિ માં કઈ લાંબો વિચાર શક્તિ હોતી નથી, તો બધું ફિટ થઈ જાય. એ ખાતી ની માહિતી તમે ખોટું ફિટ થઈ જાય પછી ઘણા માણસો અટકી જાય. સામાન્ય એવા યોગ્યતા વગર ના ઘણા માણસો અટકી ગયા છે. એ વખતે અટકી ગયા. આ બધા પ્રકાર છે. બારમાં તો બહુ જેટલો ઉત્કૃષ્ટ ત્યાગ હોય એટલો જ ઉપદેશક ને અને સમાજ ને મેળ ખાય એવું છે. જેટલો ત્યાગ ભાવ હોય નહીતર તો શું છે, એક કપડું મીટાડતા હતા સર્વસ્વને, એક કપડું મીટાડતા હતા, એક સિવેલું નતા કરતા એટલો જ ફેર હતો. કપડા ઉપર તો બીજો કઈ ફેર નતો, પણ કેટલો બધો ઇમ્પ્રેશનમાં ફેર પડે. એક કપડી પહેરે સિવેલી અને એક મીટાડે, એમાં કેટલો મોટો દેખાવમાં ફેર પડે. આખી દ્રષ્ટિ બદલી જાય. દ્રષ્ટિ તો કેવી બદલે, આ સાદો ડ્રેસ છે ને એના બદલે જો સૂટ પહેર્યો હોય ને તો દ્રષ્ટિ બદલાઈ જાય. કપડામાં આટલો ફેર છે. બાહ્ય દ્રષ્ટિથી સમાજને તો બાહ્ય દ્રષ્ટિમાં પહેલા સાફ પડવાની એવો ખ્યાલ હોય છે. નાની એ બધો ખ્યાલ હોય છે એટલે એમને તો વિવેક રાખ્યો છે પોતે ત્યાં ઉદ્દેશ કરી છે. કેમ પોતે મીઠાઈ ખાધી નથી વર્ષોથી? મીઠાઈ ખાધી નથી? રોટલી, મગની દાળ, ભાત, ઝીણું શાક, દૂધ ને પાપડ, ગમે ગમે ના તરફથી આરદાન હોય તો મીઠાઈ કરી શકે ને? અત્યારે તો આ બધા ઘાતું તો વળે છે. બધા શિયાળો તો પાક વળે, બધા પાકે ખાઈ લે, ગમે પાક ખાઈ લે, તળબીઓ ખાઈ લે, ખાઈ લે કે નહીં?
હવે તો કેવડાવવાનો, અમે તો કેવડાવવાનો
છે. બારે મહિના સવારે બીજું કઈ નહીં. અત્યારે જેમાં અત્યારે આ લોકો વાપરે છે સવારે, એ સવારે દૂધ એટલે દૂધ જ, એ મળું દૂધ તો મળું દૂધ પીવાનું, બસ બીજું કાંઈ નહીં. તાકાત વગર ઉપર રોટલી દાળભા ખાય એટલે રોટલી દાળભા ખાય, સાંજે બાદ પીવી લે જે કાંઈ લેતા હોય એ બસ થઈ ગયું. સવારે 12 મિનિટ ને સાંજે 7 મિનિટ જમતા કેટલી વાર?
7 મિનિટ
ઘડિયાળ લઈને બેસી જાવ તમે. સવારે 12 થી 13 મિનિટ લાગે, સાંજે 7 થી 8 મિનિટ લાગે. ફલાણી મીઠાઈ બહુ સરસ થાય છે, એક થોડુંક આપણા માટે નહીં, બિલકુલ નહીં. આજે છે એ બરાબર છે, કાલે છે એ બરાબર છે, એમાં કાંઈ ફેરફાર કોઈનો હાલે નહીં, જરાય ગડબડ નો હાલે. અને એ ચા રોટલી લઈએ તો હવા ચાર ને રોટલી કોઈ બી ન લઈએ, ગમે ઇમ્પ્રેશનર હોય ને થોડુંક બચતું ભાઈ કઈ નહીં. એ 4 ને 3 થાય, 4 ને 5 કોઈ બી ન થાય. નિયમ રાખ્યો કોઈ નું વાત બોલ્યા છે. શ્રીમદજી જાહેર માં આવ્યા તો કેટલો આવડો વાત બોલ્યો તો તમારે તો બધું ખબર છે. ગુલચંદભાઈ નું તો રૂબરૂ સાંભળ્યા છે. રાજકોટના સત્તા બજારમાં ખ્રિશ્ચન વાગ્યે ત્યાં બેસતા ને, અમારે ખ્રિશ્ચન વાગ્યે, અમારા આડતે ખ્રિશ્ચન વાગ્યે જતા રાજકોટમાં. કુદરત જય છે રે, રાજકોટ બજારનું થોડું કામ હતું, બરાબર બેઠા હતા. મને ઓળખતા એનો મને તો લાગે છે, મને નહીં ઓળખતા હોય પણ એ વાત વાતમાં વાત કાઢતા હતા ખરા. એ બોલે આપણે બોલી જ ન હતા. જબરજસ્ત ગમે તેવું બોલે. એટલે એ તો આટલું નિયમમાં ગુરુદેવ રહ્યા છે તોય લોકો બધું એવું બોલેલા છે. તો ગ્રસ્તો તો શું 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 ન બોલે તે કહેવું છે. ગ્રસ્તપણામાં રહ્યા હોત તો શું ન બોલે તે કઈ વિચાર કરવા જેવો છે. એટલે એ તો બહુ આવ જગતની અંદર ચલાવવાની વાત, સત્યને જગતની અંદર વહેતું મૂકવું, એટલે એ તો ખાંડાની ધાર જેવી વાત. જાનના જોખમે આ બધું કામ ચાલે છે. ગુરુદેવ ને એક એક ટાઈમે તો જાન નું જોખમ થઈ ગયું હતું. આટલા ત્યાગી હતા તો એક સમયે તો જાન નું જોખમ થઈ ગયું હતું. કદાચ કોઈ ખૂન કરી ના સંપ્રદાય માટે કેટલો વિરોધ હતો કે ખૂન થઈ જશે એવી દહેશતો ઊભી થઈ હતી. અને એ જાતનું સંગઠનમાં મુમુક્ષુનું સંરક્ષણ કરવાના વિકલ્પ આવે એટલે સત્યને સામે તો ઘણી વાતો આખરી પરીક્ષા છે. લગ્ન સત્ય બહાર મૂકવું એટલે ભલભલાને દ્વેષ થઈ જાય. એટલે જ્ઞાનીઓને આ બધો અંદાજ હોય છે, ચારે બાજુનો ખ્યાલ હોય છે, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને રીતે પ્રવર્તે. દિગંબર શાસ્ત્રોમાં તો સુધને ઝેર અનેક જગ્યાએ કેટલી જગ્યાએ સમય સાથે માનીને ઘણી જગ્યાએ એ વાત આવે. પણ હિંમત ક્યાં નહીં બોલવામાં, કોણ હિંમત કરે? એટલે ત્યાગીઓ મીઠી નાખે બધા, તો તમને હિમાયતીઓ હોય ને પાછા ત્યાગી હોય એ મીઠી નાખે. લોકો બીજી પરિસ્થિતિ સંસારની તો સાવ જુદી છે ને. ક્યાં એવું છે આપણે દર્પણકાર ત્રિકાળી દળ એક સમય થી દર્પણાકાર પર્યાય છે, ભિન્ન હી રહેતા હૈ. દોનો કાર્ય એટલે દળપણે રહેવું એ પણ એક કાર્ય છે અને અવસ્થાપણે રહેવું એ પણ એક કાર્ય છે. એક સમયને બંનેને વૃત્તિ પણ કહેવામાં આવે છે, વર્તના પણ કહેવામાં આવે છે. દળપણે વર્તે છે પર્યાય, યદિ દળ એક સમય કે આકાર ઓર પર્યાય ને આ જાય તો ત્રિકાળી પણ કા નાશ
હો જાતા
હૈ. દળ દળ ન રહે એટલે કે ધ્યાન ધ્યેય રૂપે થાય નહીં, ધ્યેય
ધ્યાન રૂપે થાય,
ધ્યાન રૂપે થાય નહીં. ધ્યાન વિનશ્વર છે,
ધ્યેય અવિનશ્વર છે.
દેશે ના કાર 320 કા
થા. હા જી,
જબરદસ્ત વાત કરી છે. ત્યાં જ વાત દીધી છે કે પર્યાય કથન ચિત ત્રિકાળી થી પરમ પારિણામિક ભાવ થી કથનચિત ભિન્ન છે. હવે કથનચિત ભિન્ન છે એમાં ટોન એવો છે કે કથનચિત અભિન્ન છે, એ વાત અનર્પિત છે. પણ વજન ક્યાં આપ્યું? ભિન્ન ઉપર વજન આપ્યું. અભિન્ન છે એ વાત ન કરી. આ વિચારવા જેવો વિષય છે કે કથનચિત ભિન્ન પણ લેવું છે, કરવા ભિન્ન પણ લેવું છે. કે જે પરમ પારિણામિક ભાવ છે એ અધિક છે અને એમાં ભિન્નપણું લેતા એનો આશ્રય છોડાવવો છે, એકત્વ છોડાવવું છે. એક સમયની પર્યાય સાથે એકત્વ છોડાવવું છે એ પારમાર્થિક અભિપ્રાય છે. કથનચિત અભિન્ન કહેતા એની સાથે એકત્વ કેવી રીતે છોડાવશે? તો કથનચિત અભિન્ન છે એ જાણવાનો વિષય રહી જાય છે અને કથનચિત ભિન્ન છે એ આદરવાનો થાય છે. ન્યાય સમજવા જેવો છે. જયારે વસ્તુ સ્થિતિ એવી છે કે કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે, તો બે વાત સરખી લેવી કે નહીં કે નહીં, શું ન્યાય છે? ભલે વસ્તુ સ્થિતિ એવી છે કે પર્યાય એક સમયની ત્રિકાળી પરમ પારિણામિક ભાવથી કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે, તો પણ બંનેનું ત્રાજવામાં એક પલ્લે તોડવાનું નથી. કથનચિત ભિન્નપણાને ને કથનચિત અભિન્નપણાને એક તાળે એક એક કાટલે તોડી શકાય
નહીં,
એનું ત્રાજવામાં જુદા જુદા કાટલા છે એમ કહે છે. કથનચિત ભિન્નપણું ઉપાદેય છે અને કથનચિત અભિન્નપણું માત્ર વિધેયમાં જાય છે, ઉપાદેયપણામાં નથી જતી, વિધેયમાં જાય છે. એકત્ર છોડવા માટે વિનેય થઈને ઉપાદ્ય છે. આગને થઈને ઉપાદેય છે, ભિન્નપણું અભિન્નપણું છે, એ ને થઈને હે છે. આમ પ્રતિપક્ષમાં જાય છે, છે બે વસ્તુ સ્થિતિ તો પણ પ્રતિપક્ષમાં જાય છે. માટે એક વાત કરી છે, બીજી નથી કરી. આચાર્ય મહારાજે એક વાત કરીને બીજી કેમ ન કરી જગ્યાએ, કે ત્યાં બીજી વાત કરવાનો અવસર નથી. ત્યાં જે વાત કરવાનો અવસર છે એ કહે છે, એના ઉપર વજન દે છે. જેની ઉપાદેયતા કરાવી છે એની વાત કરે છે, જેની હેતા કરાવી છે એ વાતને ગોઠવે છે. તો ઘણું નીકળે છે આચાર્ય મહારાજોના પ્રસંગોમાંથી, તો પરમાર્થ ઘણી રીતે નીકળે. એવી જ રીતે ઘણા એ વિદ્વાનો દલીલ કરે છે, અભેદની મુખ્યતા, તમે અભેદની મુખ્યતા કરો છો પણ વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ સ્વરૂપ છે કે નહીં? આજ સગર છે, ભેદાભેદ સ્વરૂપ છે, પણ અભેદ ઉપાદેય છે ને એ ભેદ ભેદવાદા અનુસંધાયક 47મો સ્વરૂપ છે. કર્તા કર્મ અધિકાર, કર્તા કર્મ અધિકાર સ્વરૂપ કરતા આ વાત કરે છે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય. ભેદવાદા અનુસંધાયક કર્તાપણું તો ખંડિત કરવાનું છે, પણ ભેદના કથનને પૂરી પાડતું આ જ્ઞાન ઉદય પામે. આ શૂન્ય જ્ઞાન ઉદય પામે છે, ભેદના કથનોને તોડી પાડતું ઉદય પામે છે એમ લખે છે. એને ભેદ છે એ વસ્તુનું સ્વરૂપમાં છે કે નહીં? વિદ્વાન છે એમ દલીલ કરશે કે વસ્તુના સ્વરૂપમાં છે કે નહીં? હા છે, પણ એ છે તમને ખબર છે. વસ્તુના સ્વરૂપમાં તો અભેદતા પણ છે અને વસ્તુના સ્વરૂપમાં ભેદપણું પણ છે, છતાં બેને એક સરખા કાટલે તોડવાનું
નથી.
હવે ઉપાદેય છે અને ભેદ
એ છે.
શ્રુતિ શ્રુતિ વાત તારે શું કરું? તારે તારો ધર્મ સ્વચ્છતા નો છે, તારે સ્વચ્છતાને મુખ્ય કરવાનું છે. તારે સ્વચ્છતામાં એકાકાર થવા યોગ્ય છે, પ્રતિબિંબમાં એકાકાર થવા યોગ્ય
નથી.
એટલે તો એમ કહ્યું કે વિશેષ નિયાકાર જ્ઞાન છે તે તિરોપિત કરવા યોગ્ય છે. શું કીધું? 15મી ગાથામાં નિયાકાર જ્ઞાનનો વ્યવચ્છેદ કરીને એવા શબ્દો વાપર્યા છે. ગૌણ કરવાનો શબ્દ હું નથી વાપર્યો. પછી છેલ્લે છેલ્લે ગાતા એનો વ્યવચ્છેદ કરીને એક જ્ઞાનાકાર જ્ઞાનનો અથવા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને જ્ઞાન માત્રનો અનુભવ કરવો, નાયકનો અનુભવ કરવો, એ વિધિ લીધી. 15મી ગાથા વિધિની ગાથા વ્યવચ્છેદ શબ્દ વાપરો. વ્યવચ્છેદ એટલે સારી રીતે છેદ ઉડાડવો, એને વ્યવચ્છેદ કહે છે. સારી રીતે ઉખેડી નાખવું એમ કહે છે. વ્યવચ્છેદ બોલાવી દેવો એમ. એમ સારે પડતી વિચાર કરીને તો પરમાર્થ તો ચોખ્ખો જ્ઞાનીઓની વાણીમાં, આચાર્યોની વાણીમાં પરમાર્થ ચોખ્ખો થઈને બહાર આવે છે. પણ ચારે પડખે છે એના મેળ કરી લેવો
જોઈએ.
અત ત્રિકાળી ધ્રુવ નીતિ વસ્તુ મેં અપને અસ્તિત્વ પણે મેં, વસ્તુ મેં એટલે અર્થાંત, આ જે આયફન કર્યો છે એનો અર્થાંત થાય છે. અત ત્રિકાળી ધ્રુવ નીતિ વસ્તુ મેં એટલે કે અપને અસ્તિત્વ મેં શ્રદ્ધા કી વ્યાપકતા કરતે હી સબ કાય સહજ સ્વભાવરૂપ અનુભવોને લગતા હૈ. પછી સામાન્ય ને વિશેષ છે બંને કાર્ય સહજપણે જેમ છે અનુભવમાં આવી જશે. પણ ત્રિકાળીમાં હું પણ કરવાથી અને તે શ્રદ્ધા દ્વારા વર્તમાન સે હિ મુજે કુછ નહીં કરના હૈ. પહેલા એક બીજો વિચાર એવો લીધી કે અહીંયા શ્રદ્ધાથી વાત કરી છે, કેમ કે પોતે તો પોતાના શ્રદ્ધાની પ્રધાનતામાં શ્રદ્ધામાં જોડે આગળ વધી રહ્યા છે, એટલે પોતે કોઈ અહીંયા ઉદ્દેશના ઉદ્દેશકના સ્થાને બેસીને કોઈ પ્રતિપાદનમાં નથી લખતા, આ તો પોતે જે દ્રષ્ટિના જોડે આગળ વધી રહ્યા છે એટલે વાત કરે છે. મોક્ષને સાધન જ્ઞાન છે, બધા મીઠા પડે છે તો સાધન નથી થતું, મૂળી પડેલી શ્રદ્ધા સાધન ન થાય, ને ઊંધું સાધન વાપરે તો શરીર આમ હોય તો ઓલાને વાગે, પણ આમ હોય તો ઊંધી હોય તો એટલે ત્યાં સાધન નથી થતું. તો મોક્ષ મને નિશ્ચય નહીં છે એ સાધન છે, નિશ્ચય નહીં સાધન થાય, ખબર નહીં નહીં સાધન થાય, પણ
બરોબર
એટલે છેલ્લો વિકલ્પ છે એ નિશ્ચય નહીં. પક્ષમાં બે પક્ષ છે ને, એક વ્યવહારની નો પક્ષ અને એક નિશ્ચયનો પક્ષ, એટલે એકતા સાથેનો વિકલ્પ, એકતા સાથે નરાવીને પક્ષ કહે છે. નય ક્ષણમાં એકતા નથી, પણ નય પક્ષમાં એકતા છે, અને હજી જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી નય પક્ષમાં ઊભો છે, તો પણ નિશ્ચય નહીં ના પક્ષમાં છે, વ્યવહારનીના પક્ષમાં નથી. પ્રમાણમાં મને ખબર નથી, તો કે ભલે પ્રમાણને ખબર હોય, અત્યારે પ્રયોજન એ છે કે સ્વરૂપમાં એકત્ર કરવાનું છે, નહીં તો પક્ષ નિશ્ચય નહીં દેશે, વ્યવહારનીનો પક્ષ નહીં લઈએ, પ્રમાણનો પણ પક્ષ નહીં લઈએ, કેમ કે પ્રમાણનો પક્ષ વ્યવહારનીનો પક્ષમાં જાય છે. માટે બધું બહુ સરસ આપશે સ્પષ્ટ કર્યો, 143માં એ વાત ચાલી શકે કે અહીંયા નિશ્ચય નહીંના પક્ષમાં આવેલો જીવ પક્ષમાં અધ્યક્ષ છે, પક્ષમાં અધ્યક્ષ એટલે ચતુર છે, વિચિક્ષણ છે, એને ખબર છે કે હજી એકત્વ બુદ્ધિ ચાલે છે, હજી એકત્વ બુદ્ધિ મટી નથી, માટે એ પક્ષને છોડીને પક્ષાંતિક્રાંત થઈ જશે. પણ પક્ષાંતિક્રાંત થવા વાળાનો ક્રમ નિશ્ચયના પક્ષમાં આવવા માટેનો છે, વ્યવહારના પક્ષમાં આવવા માટેનો ક્રમ નથી. જો ક્રમમાં ભૂલ પડે તો સાધનની સ્થિતિ નથી, એટલે ત્યાં નિશ્ચયનો પક્ષ લઈ જાય.
19 કલશ આવી ગયા ને, કલશ વધ્યા છે ને બધા 143 પહેલા.
હા એ તો હા, ભેદ નો પણ પક્ષ છોડાયો છે, અભેદ નો છોડાયો છે, નીતિ નો પણ છોડાયો છે, એટલે હેતુ તો પક્ષ છોડાવવાનો છે. અહીંયા એ ચર્ચાનો મુદ્દો નથી, અહીંયા ચર્ચાનો મુદ્દો એ છે કે બે માંથી પક્ષ કયો રહે છે, ત્યાં એકત્વ બુદ્ધિ છે, સમ્યક સમૂહ જીવને આ પક્ષ રહેશે, કોને આ પક્ષ રહેશે યથાર્થપણે, સ્વરૂપ નિશ્ચય પછી નિશ્ચયનો વિષય જે સ્વરૂપ એનું ભાવ ભાષણ આવ્યું એટલે એનો મહિમા વધો, એકત્વ બુદ્ધિ તૂટી નહીં એટલે પક્ષમાં રહી ગયો, પણ નિશ્ચયના પક્ષમાં રહી ગયો. અત્યાર સુધી નિશ્ચયની ખબર જ નહોતી, હવે તો પ્રતિભાસ આવ્યો છે એટલે નિશ્ચયના પક્ષમાં રહી ગયો, પણ એનું લક્ષ્ય એવું છે કે એકાંતે નિશ્ચયને આરાધવું છે, સમય એકાંતપણે, એટલે જે રાગનો પક્ષ છે એનું ભેદ જ્ઞાનમાં હે પણ કરતો કરતો આગળ વધે, એટલા માટે એ પક્ષને ઓળંગી જશે, એ પક્ષમાં રહેશે ને અને વિકલ્પ ચૂકીને નિર્વિકલ્પ થઈ જશે એમ કહેવું છે. જે નિશ્ચય સ્વરૂપ છે એના બળમાં, એના પ્રત્યે એનો પક્ષાત લાગે છે સ્વરૂપ પ્રત્યે, એટલે રાગ રહિત સ્વરૂપ હોવાથી, વિતરાગ સ્વરૂપે, પૂર્ણ વિતરાગ સ્વરૂપે પોતે હોવાથી રાગનો નિષેધ થશે, એટલો રાગનો પક્ષ છે એનો નિષેધ થશે. બહુ સરસ વ્યાખ્યામાં આવ્યા છે ગુરુદેવના, જે વ્યાખ્યામાં આવ્યા છે તો બહુ સારા 143 1947 ઉંમર તો સાંભળવા જેવો છે, બહુ સારા છે, બહુ સારા. એ વાત એવી છે કે જ્ઞાનથી નથી લીધું, મેં શ્રદ્ધાથી લીધું છે, તો પણ શ્રદ્ધાનો જે વિષય છે એ ત્યાં જ્ઞાનનો વિષય છે, ત્યાં વર્ણન કરવો છે. અહીંયા અમને શ્રદ્ધાથી વાત કરી છે, તો કોઈ મનુષ્યને અસર થાય કે શ્રદ્ધા અમારી મુખ્ય છે, એટલે જ્ઞાનમાં પણ એ એક નય છે કે જે શ્રદ્ધાના વિષયને જ મર્યાદામાં નિષેધ કરે છે, એને નિશ્ચય નહીં અથવા શુદ્ધ નહીં કહેવામાં આવે છે. તો ત્યાં એ શુદ્ધ નહીં ના જ્ઞાનથી સાધન બને છે કે જે દર્શન કરી નાખે અને અભાવ કરીને દબાવીને ઉપશમ કરી નાખે છે, એ શુદ્ધ નહીં નો પક્ષે કામ કરે છે. શુદ્ધ નહીં એટલે શું છે કે જેના જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ અવલંબન કરવાનું પ્રયોજન છે. હા, શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વરૂપ એટલે સ્વભાવ. તો એકલા સ્વભાવને જ્ઞાનમાં જે જ્ઞાનનો અંશ લે છે એ ત્યાં થયેલો કે શુદ્ધનો વિષય જે છે અને એમાં જ્ઞાનને વ્યાપે વ્યાપક કરે છે, ત્યાં શ્રદ્ધા સ્વભાવ થાય છે, પ્રમાણ થાય છે, અને બધું એક સાથે અનુભવ યથાર્થ અનુભવ થવા, સહજ સ્વભાવરૂપ અનુભવ બને ત્યારે એને અનુભવ બરાબર થાય છે. સાધન જ્ઞાન છે ને, આપણે તો શું વિચારીએ છીએ સાધન, તો અહીંયા કયું જ્ઞાન જોઈએ? વ્યવહારની ના વિષયભૂત કે પ્રમાણની ના વિષયભૂત જ્ઞાન અહીંયા કાર્યકારી નથી. અહીંયા જે શુદ્ધ સ્વરૂપને અવલંબનારું જ્ઞાન છે એ કાર્યકારી છે. નિશ્ચયના પક્ષમાં આવે એમ ગુરુ કહેતા, તું અનાદિનો વ્યવહારનો પક્ષ છોડીને એકવાર તું નિશ્ચયના પક્ષમાં તો આવ, પછી પક્ષાંતિગ્રાંત થઈ શકીશ. એકવાર પક્ષ પર તો કર્યા વિના તું પક્ષાંતિગ્રાંત નહીં થઈ શકીશ, એમ કહેવું છે. ક્રમ લેવો છે, ક્રમની અંદર આડું એવું કરવા જઈશ તો નહીં થાય. આ ક્રમ છે એનો. વર્તમાન સે હી મુજે કુછ નહીં કરના હૈ, શું છે, હું ત્રિકાળી પરિપૂર્ણ હોવાથી ત્રણેય કાળે અત્યારથી જ મારે કઈ કરવાનું રહેતું નથી. એસે મેં પણ કે યથાર્થ ભેદ પ્રતીતિ, આ પ્રતીતિ આવી હોવી જોઈએ. પ્રતીતિમાં એમ આવે છે કે હું ત્રિકાળ પરિપૂર્ણ હોવાથી મારે કાંઈ કરવા કારણવાનું રહેતું નથી, એવી જે અભેદ પ્રતીતિ છે એ પ્રતીતિ થતાં ચારિત્ર પુરુષાર્થ જ્ઞાન બધા પરિણામ હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, હું પૂર્ણ છું એમ સહજપણે પરિણામ મેં ત્રિકાલિકા અનુસરણ કરને લગતે હૈ, વો શુદ્ધોને લગતે હૈ. શું કાર્ય થાય છે કે આ એક મશીનરી ચાલુ થઈ જાય છે કે જ્યારે ત્રિકાળીમાં પોતાપણું આવે છે ત્યારે શ્રદ્ધાની સાથે સાથે જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ અને અનંત ગુણો હું ત્રિકાળી છું, હું ત્રિકાળી છું એમ શ્રદ્ધા ભાવની સાથે અનુસરણ કરવા લાગે છે અને એ અનુસરતા પરિણામો પોતે સ્વયં શુદ્ધ થવા લાગે છે. એની શુદ્ધતા કરવા માટે એના સામે જોવાની પણ જરૂર પડતી જ નથી, એમ કહે છે. એક શ્રદ્ધા સન્મુખ થઈ, જ્ઞાન સન્મુખ થઈ, ત્યાં બધા ગુણો મુખ થઈને શુદ્ધ થવા લાગે છે અને એ બધા ગુણોની ભજના, બધા ગુણોનું ભજન અને ભજના રટના એક જ છે, હું ત્રિકાળી, હું ત્રિકાળી, હું ત્રિકાળી, હું ભગવાન, હું ભગવાન, એમાં ભગવાન થવા માંડે. થઈ જાય છે, એ તો બધેથી નીકળશે. બીજું શું છે, એક આગળ છેલ્લે આવતું કે પરિણતિ ચૈતન્ય પ્રતિમા તો ઘડને લગ જાતી છે, સ્વાગત કીધું તમારી પરિણતિ પણ ચૈતન્ય પ્રતિમાને મારા વિકલ્પ કરો માં પરિણામ તમારી ચૈતન્ય પ્રતિમાને ઘડવા લાગી જાય એવું કાંઈ કરો. એટલે શું છે કે જ્યાં સરદાર નામમાં પોતાનું સ્વરૂપ ચૈતન્ય પ્રતિમા આવ્યું, સ્વરૂપ હાથમાં આવ્યું, લક્ષમાં ગ્રહણ થઈ ગયું, ત્યાં અનંત ગુણો છે કે હું આવો હું આવો હું આવો હું આવો હું આવો એમ સરદાર જ્ઞાનનો જે વિષય છે એ અનંત ગુણમાં એમ જ થવા માંડ્યું. એટલે અનંત ગુણની પર્યાયો જેવી ચૈતન્ય પ્રતિમા છે એવી પર્યાયની અંદર ઘડતર એક ચાલુ થઈ ગયું. અનંત ગુણોના પર્યાયમાં એ ઘડતર ચાલુ થઈ ગયું એટલે પર્યાય પ્રતિમાને ઘડવા લાગી છે. પર્યાય અપેક્ષા એ પણ એવી પ્રતિમા વધ પર્યાય થઈ ગયું છે. જેવી અંદર સ્વીકારી પ્રતિમા છે તેવી પર્યાય અપેક્ષાએ બહારમાં થતી સદા ઘડતા 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 ऐसे मेपणे की यथार्थ भेद प्रतीति होते ही चारित्र पुरुषार्थ आदि सब परिणाम सहज ही मैं त्रिकाली का अनुसरण करने लगते हैं. वसुद्ध होने बदा परिणाम त्रिकाली की तरफ सम्मुख ने अभेद भाव पमे थे एम कहवाने बदले विशेषता ये है कि श्रद्धा में एम थू के हूँ त्रिकाली, ज्ञान में हूँ एम थू के હું ત્રિકાળી. તો કે ચારિત્ર પુરુષાર્થ ને અનંત ગુણોમાં હું ત્રિકાળી એવો જ ભાવ થવાનો છે. અને એવો ભાવ થતા ત્રિકાળ અનુસાર સ્વરૂપાકાર બધા પરિણામો થઈ ગયા. બધા જ પરિણામો સ્વરૂપાકાર પર્યાય ધારણ કરતા થઈ ગયું છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ સાધક દશામાં. પરિણામો મેં ઉલટ ફેર કરવાની કી દ્રષ્ટિ અશૂન્ય છે એટલે કે પરિણામ ક્રમબદ્ધ છે એવી દ્રષ્ટિ શૂન્ય છે અને પરિણામમાં ફેરફાર કરવો તે દ્રષ્ટિ અશૂન્ય છે. આમ છે તમને અશૂન્ય કાર્ય લગાવી દે ક્રમબદ્ધનો સ્વીકાર કર્યો એ પોતે ચર્ચામાં કહે છે કે ગુરુદેવે ક્રમબદ્ધ વગેરે ન્યાય ક્યાંથી કાઢ્યો એ મને ખબર નથી. કેમ કે પરિચય નથી ને ગુરુદેવના પ્રવચનોનો બહુ પરિચય નથી પોતાનો, પણ આપણને તો બધા ન્યાય બેસી જાય છે. ક્યાંથી કાઢ્યો એ ખબર નથી પણ જે બધા ન્યાય કહે છે એ બધા બેસી જાય છે. બેસી જાય સ્વાભાવિક વાત છે. જેને એક સ્વરૂપ બેઠું ન્યાય મોટો કે ન્યાયાધીશ મોટો એ કયો હે ન્યાયાધીશ મોટો ન્યાય મોટો ન્યાય તો ન્યાયાધીશ માંથી નીકળેલી ચીજ છે એક અંશ છે એનો અને અનંત ન્યાયોને કરવા વાળો એક ન્યાયાધીશ જેના કબજામાં આવ્યો એને બધા ન્યાય બેસે બેસે ને બેસે. વિતરાગનો એક ન્યાય એને ન બેસે એવું ન બને એટલે સર્વાંગ સમાધાન સ્વરૂપ આત્માથી નીકળી જશે. શિવપુરની સ્થિતિ છે
સમાધાન
સમાધાન સર્વાંગ એમાં અભિરામ એટલે આરામ શાંતિ છે. પછી એમાં સમાધાન થયા પછી બધું
શાંતિ
શાંતિ થઈ જાય છે. એક જ્યાં અનંત નયોનો ન્યાયાધીશ ન્યાયાધીશ કયો કે ન્યાયાધીશ કયો કે ન્યાયાધીશ કયો એ એક પકડાણો અનંત ન્યાયો એને
આવી ગયા. બધા
14 પૂર્વના ન્યાય કાઢી શકે 14 પૂર્વ ધારી જે ન્યાય કાઢે તે ન્યાય સમ્યક દ્રષ્ટિ
કાઢે
કેવળ જ્ઞાન ની લબ્ધિ છે. ન્યાય ની તો ક્યાં વાત કરવી, કેવળ જ્ઞાન ની પણ એને લબ્ધિ પ્રગતિ. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય ન્યાયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષાએ અમને કેવળ જ્ઞાન વર્તે છે વર્તે છે વર્તે છે લે છે પાસે એમ નથી લીધું વર્તે છે
કરીને ભાવ કાઢ્યા છે.
ભક્ત છે કરીને ભાવ કેવો કાઢ્યા છે. પરમાત્મા કીધા છે. અમૃતચંદ્રાચાર્ય 143 માં પરમાત્મા કીધા છે. 143 માં નયાતિક રામ થયો તો કે પર આત્મા થયો, પરમાત્મા થયો, જ્ઞાનાત્મા થયો, પ્રત્યેગાત્મા થયો, એકદમ ભાવ આવી ગયો છે. આચાર્ય દેવ ને ભાવ આવી ગયો છે, એકદમ પ્રશંસાના શબ્દો એક ઉપરા ઉપરી નીકળ્યા છે. એવી પરિસ્થિતિ એવી છે. શું કહે છે કે પરિણામો મેં ઉલટફેર કરને કી દ્રષ્ટિ અસમ્યક હૈ. ઇસ ક્રિયા સે જોહી હટ સકતે હૈ કે ઇનસે ભિન્ન અપરિણામી વસ્તુ મેં નિશ્ચળ રૂપ વસ્તુ મેં નિશ્ચળ રહે. અને એ ક્રિયાથી એટલે કે પરિણામમાં ફેરફાર કરવાની ક્રિયાથી ક્યારે હટી શકાય કે એ પરિણામથી ભિન્ન જે અપરિણામી વસ્તુ નિશ્ચળ ત્રિકાળ નિશ્ચળ છે, નિશ્ચળ રૂપ છે, અચલિત રૂપ છે, એવી વસ્તુમાં નિશ્ચળ રહે ત્યારે. જ્યાં સુધી એમાં સ્થિરતા ને એકતા નહીં થાય ત્યાં સુધી પરિણામને આગા પૂછતા પસાર કરવાની છે. વિવેકના બાને, પુરુષાર્થના બાને, શ્રદ્ધાના બાને, જ્ઞાનના બાને, સ્થિરતાના બાને પરિણામને ફેરફાર કરવાનો વિચાર કરશે. નિશ્ચય સ્વસત કા સંગ હોના હિ, એવો જે નિશ્ચય સ્વસત છે તેનો સંગ થવું એ જ પૂજ્ય ગુરુદેવ કે સંગ કા ફળ હોના. આવા ભગવાન આત્માનો અસંગ તત્વનો સંગ થાય, સત સ્વરૂપનો સંગ થાય તે સત્સંગ. શું કહે છે, સત નામ ત્રિકાળ શુદ્ધ આત્મા, ત્રિકાળ સત છે, અસ્તિત્વ રૂપ છે, જે શ્રદ્ધાનો વિષય છે એનો સંગ થાય શ્રદ્ધા જ્ઞાનને, તે સત્સંગ, પરમાર્થ સત્સંગ. એ સત્સંગ થાય તો ગુરુદેવનો સત્સંગ થતો, નહીં તો સત્સંગ કર્યો નહીં, કર્યો તો પણ નથી કર્યો એના જેવું. હા, એ શંકા ફળ હોના ચાહીએ. વર્તમાન મેં હિ પરિપૂર્ણ હું, જો હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું તો વર્તમાન સે હિ કિસી સે ભી લાભ નુકસાન નહીં હૈ. જો હું અત્યારે પરિપૂર્ણ છું તો પછી કોનાથી લાભ નુકસાન માને? લાભ નુકસાન માને પૂર્ણ કેવી રીતે માને? એને માટે પોતે પરિપૂર્ણ છે એ વાતની એને મુખ્યતા કરવી. નિશ્ચયના વિષયની મુખ્યતા કરો, નિશ્ચયનો પક્ષ કરો, એ બંને એક વાત છે. પણ ઓળખીને ઓગે 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 જો નિશ્ચયનો પક્ષ કરે તો એમાંથી પાછો વિક્રિયાનું અવકાશ થાય છે. ઓળખીને કરે તો સમય સંમુક્તા થઈને અભેદ અનુભવ ત્યારના એક સમય 143માં કીધું છે એમ ને, એવા તો કેટલાય આધાર લીધા છે. એકલા મુનિઓ ના લીધા છે અને આચાર્ય ના લીધા છે. દંશણમૂલક ધર્મમાં લગભગ 200 આધાર લીધા છે. એ બધા આચાર્યોને મુન્ય માટે લીધા છે. પરમાધર્મ માટે સમય દ્રષ્ટિની કેટલી પ્રશંસા કરી. 143 માં આમની ગાથાનો આધાર લીધો છે પરમાત્મા કહે છે. પણ એવા એક પણ 200 આધાર લીધા છે અને 55-60 આગમમાંથી આધાર લીધા છે. એટલી સમય દ્રષ્ટિની પ્રશંસા કરી. તેનો અર્થ શું છે? કે ભૂલે ચૂકે સત્પુરુષ નો નિષેધ અવર્ણવાદ અભિનય અભિવેક ભક્તિ થાય એટલે આખો આત્મા ગયો સમજી લીધો. પછી તો એ મુમુક્ષુતા ઉપર જ આખી ચોકડી મુકાય જાય છે. એવી મોટી વાત છે, સાધારણ વાત નથી, અસાધારણ વાત. આપે પત્ર દહેગામ ઓ દહેલી દોનો સ્થાનો દહેગામ ગુરુદેવ નો વ્યાસ ગયા ત્યાંથી કાગળ લીધો છે. પછી દિલ્હી જઈને પણ કાગળ લીધો છે. ઘરે લીધો મેં કર્યું એક માસે બહાર થાય ચોથા મહિનામાં પછી સીધો સાતમા મહિના એક મહિનો બાર છે. જૂનમાં બાર હતા પુણ્ય યોગ છે કે અભાવ 15 દિન કરી બોમ્બઈ બે રહેના ગુવા એક મહિનામાં 15 દિવસ મુંબઈ પણ એ દિવસોમાં 15-15 દિવસ મુંબઈ રહ્યા છે અને આ દિવસોમાં ચર્ચા ચાલુ છે. 63 સાલ બોરીવલી જતા લોકો તરતા કરવા બોરીવલી થી જતા હતા. પણ બહાર વાત આવી ગઈ હતી મલા ને બોરીવલી પણ તરતા કરવા. હા એ છેલ્લે વર્ષે એ બનતા સુધી કઈ શકું ચાલના પણ 64માં તમને જોવાનું છે. પણ એ મુંબઈ તો ઘણી વાર આવતા હતા એટલે ત્યારે મને કોઈ ખ્યાલ પણ હા જરી બજારમાં મંદિરમાં વાંચેલું. કારણ કે આ તો હજી મંદિર એ વખતે થયા કાટકોપર ને મલાડમાં છેલ્લે આવ્યા છે. 64 સાલ એ જગત બજાર નું મંદિર
હતું.
15મી સાલમાં પછી 20મી સાલમાં દાદર નું થયું. હા અને 25મી સાલમાં મલાડ ને કાટકોપર એટલે હજી તો દાદર નું થયું નહોતું. આ 63મી સાલમાં 64મી સાલમાં દાદર નું થયું. એક જ મંદિર હતું ચાર એક જ મંદિર હતું અને જવરી બજારમાં એમને ત્યાં મંદિરમાં વાંચન આપ્યું. એ છેલ્લે છેલ્લે પછી કલકત્તામાં શરૂ કર્યું છે. પછી 40 દિવસ કલકત્તા હા પુણ્ય અભાવ છે. મારા સાહેબ તો સાંગઠ લૌટને કા પ્રોગ્રામ લંબાને છે. સોનગઢ આને જાને કા સોચા હુઆ મેરા પ્રોગ્રામ રૂપ ગયા એટલે મુંબઈથી તો તે આવવાના હતા. સાંગઠ ગુરુદેવના વિહારના કાર્યક્રમમાં છઠ્ઠા હતું અને સોનગઢ આવવાના હતા એટલે વિહાર કંઈક લંબા એટલે પોતે રોકાઈ ગયા. આપ હરપત્ર કે સાથ પત્રિકા ખાલી લિફાફા ભેજવાતે હો અમે એસા નહીં ભેજે પતા મેં નોટ કર લીયા હૈ. શું કરતા હતા પેન્સિલ જી એક કવર ના પોતાનું સરનામું લખીને કવર હારે મોકલે જવાબ મેળવવા માટે એટલે કાગળ લખે અને એક કવર વધારે મોકલી દે એમાં પોતાનું સરનામું કરી લીધું એટલે આમને તો કાગળ લખીને પોસ્ટ જ કરવાનું રહે. સરનામું કરવું ન પડે સરનામું યાદ રાખવું ન પડે એટલા માટે એવું હવે નહીં કરતા. મેં તમારું સરનામું નોંધી લીધું છે. લિખણી કા વિકલ્પ ઓછા હોને છે જવાબ ને દેરી હોતી હૈ પરંતુ લિખના વિકલ્પ હોના ક્રિયા એ તો મુમુક્ષ ન તો હે બુદ્ધિ છે સદૈવ સહજ ગૌણી રહેતી હૈ. કાગળ લખવાની તો મુખ્યતા અમસ્તે રહે જ નહીં મુમુક્ષ અમસ્તે બાહ્ય પ્રવૃત્તિ તો ગૌણ જ રહે મને પણ આ પત્ર લખવાની પ્રવૃત્તિ ગૌણ યહ ક્રિયા એ તો આચાર્યને ઉન્મત્ત હોતી કહીએ સૂત્ર છે ને ઉન્મત વ્રત બહારમાં ઉપયોગ બહાર નીકળ્યો એ તો ઉન્મત નીકળી આપે છે એ ઉપયોગ જ મારો નહીં. પોતે લખ્યું છે, આચાર્ય પોતે લખ્યું, મા સ્વામી લખ્યું છે, એનો અર્થ શું થાય છે? મારો ઉપયોગ કેમ બહાર જાય છે? હજી હું કેવો જ્ઞાન લેવાની ગયો છું, કેવો જ્ઞાન લેવાની ગયો છું ને હજી ઉપયોગ બહાર જાય છે? આગળ જાતનું જ્ઞાન પણ છે એવી આત્માને નિષેધે છે, દૂરથી આત્માને નિષેધે. ઓલી પાગલપણની વાત નથી, મિથ્યાત્વની વાત નથી, ને લૌકિક પાગલપણની વાત નથી. મારો કેટલો જોરથી નિષેધ આવે છે એમ વાત. પત્ર બહુથી વિનય ઘરે આપે હે, તો તમે બહુ વિનયની ભાષા વાપરો છો. વિનય ભાવો કા એકાંત વેદન નહીં હોના ચાહીએ. વિનયમાં તો દિનતા છે ને, એકાંત વેદન નહીં થતું. સહજ સામર્થ્ય એમનો તો સારો ભક્તિ ભાવ પહેલેથી છે, પ્રેમચંદની ને ભગવાનની ભક્તિ નથી. સહજ સામર્થ્ય ને પ્રસરને સ્વરૂપ કે બળ છે, સહજી પરિણામો મેં છે નહીં ઘસી દેંગે, ઘસીટી દેંગે. તો ત્રિકાળી સ્વરૂપની અંદર પ્રસરવાથી અને સ્વરૂપનું બળ આવવાથી પરિણામની અંદર સહેજે નહીં ઘસડાય. એકતા જે થાય છે એ સહેજે નહીં થાય એમ કહેવા. વો પરિણામો કા વેદન નાયક ભાવથી મુખ્ય તમે હે બુદ્ધિએ ગૌણ ક્ષણે ક્ષણે હોતા જાયગા. અને જે પરિણામોની મુખ્યતા છે વેદન, એટલે અહીંયા વેદનની મુખ્યતા છે એ સહેજે ગૌણ થતી જશે, કેમ કે પરિણામોની હે બુદ્ધિ આવી જાય છે. અને પરાશ્રિત વિનય ભાવ દુઃખ ભાવ ને, અને આ જે વિકલ્પ છે વિનયનો એ તો પરાશ્રિત છે, વિકલ્પ છે અને દુઃખરૂપ છે. ઉપાધિ કેસે હોવે અને એને એને ઉપાધિતા કરવાનો પ્રશ્ન ક્યાં પછી રહે છે? પરિણામ માત્રને જ્યાં ગૌણતા કરવાની રહે છે, ત્યાં પછી જે દુઃખભાવ છે એની મુખ્યતા કરવાનો તો પ્રશ્ન જ નથી. એટલો ત્યાં પહેલા પેરેગ્રાફમાં પ્રાસંગિક વાત લખી છે. પછી દ્વાદશાંગનો સાર કરીને તત્વની વાત આવે. બાર અંગનો સાર તો ગુરુદેવે જે ફરમાયો છે એ આ પ્રકારે છે, એમ કરીને ગુરુદેવના નામે ચડાવીને બાર અંગના સારની વાત કરે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય.